ભૂતવાત આત્મસિદ્ધિમાં પાછી બીજી ચાર ગાથાઓની અંદર એક પછીની ગાથાઓમાં આવે છે, જેમાં કેવળ જ્ઞાન, નિર્વાણ દશા, દેહ છતાં આવી અદભુત વાતો જે આપણને અન્યત્ર મળતી નથી. શાસ્ત્ર યોગની અંદર પણ આ વાતનો ક્યાંય આપણને હજુ તાળો વાળો જોઈએ એ પ્રકારની સ્પષ્ટતા. અને આવી સદસ સરળ ભાષામાં દોહાના રૂપમાં અહીંયા ભગવાને આ ધર્મ જે કીધો ઉપાયને કારગત કરવા માટે ધર્મનું સ્વરૂપ બતાવ્યું, એ ધર્મનો મર્મ બતાવે છે. ભગવાન કહે છે કે જો તને ધર્મનો મર્મ બતાવીએ, શાસ્ત્રમાં ધર્મ કહ્યો છે, મર્મ સત્પુરુષના અંતકરણમાં કહ્યો છે. અને જે પુરુષ અંતકરણમાં સદગુરુ પ્રત્યક્ષ શું કરે તો મર્મ બતાવે. હવે જેણે આ મર્મ બતાવ્યો એ પુરુષ હવે પ્રત્યક્ષ કે પરોક્ષ, આખરે પ્રત્યક્ષ હોય તો એ મર્મ જ બતાવે ને, ધર્મ તો શાસ્ત્ર બતાવે છે. સમજણ જો જરાક આવી જાય ને, દ્રષ્ટિ ખુલી જાય ને, કે એ પુરુષનું પુરુષત્વ જે છે એનો આખો યોગ છે, એ યોગમાં એ પોતે એનો મર્મ બતાવે છે આપણને. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તે હનો એ જ ધર્મનો મર્મ. હે શિષ્ય, દેહમાં જે આત્મતા મનાય છે અને તેને લીધે સ્ત્રી પુત્ર આદિમાં સર્વમાં અહમ મમત્વ પણ વર્તે છે, તે આત્મતા જો આત્મામાં જ મનાય અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટે તો તું કર્મનો કરતા પણ નથી અને ભોગતા પણ નથી, અને એ જ ધર્મનો મર્મ છે. આ પ્રત્યક્ષ પુરુષનો ઉપકાર એ જ છે કે ધર્મના મર્મને બતાવે છે. અને આ પુરુષ અહીંયા પોતાની આ રચના દ્વારા, આ ધર્મ સંદેશ દ્વારા આપણને મર્મ બતાવે છે. કારણ કે એમણે એક નિર્ધાર કર્યો છે કે મોક્ષનો માર્ગ મારે અપ્રગટ કેવો છે. બીજો એક નિર્ધાર કર્યો છે, યથા હે તુજે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી એમ થયો નિરધાર રે, ધન્ય રે દિવસ આહો. એણે તો નિર્ધાર કર્યો છે આ દેહથી જ મોક્ષ માર્ગ ને ખુલ્લમ ખુલ્લા કેવો છે, આ દેહથી જ સત્ય ધર્મનો ઉદ્ધાર કરવો છે, આ દેહથી જ ધર્મનો મર્મ લોકોને આપવો છે. કોને? આત્માર્થીને. વિચારવા, આત્માર્થીને કે જેને પરમાર્થને પામવાની ઝંખના છે, સમજાવવા પરમાર્થને જેને પરમાર્થ સમજવો છે. આમ આ જગતની અંદર પણ જેનું કલ્યાણ થવાનું સર્જી થશે તે બીજેથી નહીં, એવા રહસ્યભૂત વાક્યો છે અમુક, કે જે આ જીવને આવા કોઈ ઋણાનુબંધ હશે જેના, અને એને જો કલ્યાણ થવાનું હશે તો અમારા થકી થશે જ, પછી અમારી વિદ્યમાનતા હોય કે ન હોય. કારણ કે અમે જે બોધ આપ્યો છે એનો મર્મ આપ્યો છે, બસ આ મર્મ જ જીવના કલ્યાણનું કારણ છે. ખૂબ સમજીએ, આ પ્રભુનો ઉપકાર અનંત ઉપકાર. દેહાધ્યાસ છૂટી જાય, દેહાત્મ બુદ્ધિ મટે ત્યારે સાચ આવ્યું સમજાય, ભગવાન લખે છે. સંકિત થયું હોય તો દેહાત્મ બુદ્ધિ મટે, દેહાધ્યાસ એ મિથ્યાત્વ છે જે કર્મબંધનું કારણ છે. આત્મા વિભાવથી કર્મ બાંધે, સ્વભાવમાં હોય તો ન બાંધે. જો આ સિદ્ધાંત સમજીએ બરોબર, સ્વભાવમાં હોય તો ન બાંધે, કરતાપણું મટીએથી ભોગતાપણું તો આપોઆપ મટી જાય. જે કર્મ બાંધતો નથી એને ભોગવવા પણ રહેતું નથી. આ મર્મ છે એ અંતર આશય છે, એ ગુપ્ત ભેદ છે, એ રહસ્ય છે. ધર્મ પામ્યાનું ફળ છે. એટલે ભગવાને એક એના દોહરાની અંદર કહ્યું, જીનસો હિ હે આત્મા અન્ય હોય સો કર્મ,
કર્મ કટે સો જીન વચન તત્વ જ્ઞાની કો મર્મ. આ તત્વ જ્ઞાન નો મર્મ, એના વચનથી કર્મ કપાઈ જવા જોઈએ, કર્મનો ક્ષય થઈ જવો જોઈએ. આત્માનું કર્તાપણું ચાલ્યું જાય, જો દેહાધ્યાસ મટી જાય તો કર્તાપણું રહેતું નથી, અને કર્તાપણું ન રહીએ એને ભોગતાપણું ન રહીએ. કારણ કે કોઈના કર્મ ભોગવવાનું આપણે કઈ ઇજારો લીધો? જગતમાં એવી વ્યવસ્થા છે નહીં. બહુ ઈચ્છા હોય કે ભાઈ તમે બહુ દુઃખી થાવ છો, ઘણી પીડા છે તમને, લાવને તારી પીડા થોડીક હું લઈ લઉં, તો પણ એ શક્ય નથી. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, કોઈ અન્ય લઈ ના શકાય, તે ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નય સુગ્ન ગોતે. શરીરમાં વ્યાધિ થાય તો એની વેદના કોણ ભોગવે? ડોક્ટર, હગાવાલા, બધા સાતા પૂછે, પણ વેદનાનો ભોગવે? દુઃખ કોઈ લઈ શકતું નથી, એક આત્મા એ જ ભોગવવું પડે છે. અકથ્ય દુઃખ હોય, અસહ્ય દુઃખ હોય, તો પણ આ દુઃખ એને પોતે જ ભોગવવું પડે છે. આ સંસારનો નિયમ કૃપાળુદેવ મૂક્યો છે, એકત્વ એથી નય સુગ્ન ગોતે. આટલી વાત ઉપરથી જો સુગ્ન માણસ હોય, વિચારક હોય, જરા જો એની બુદ્ધિનું તત્વ જાગૃત હોય, સાત્વિક હોય, તો તરત સમજી જાય કે આ દુનિયામાં આ જીવ એકલો આવ્યો છે ને એકલો મરવાનો છે, એકલો જન્મે છે, એકલો મરે છે, એકલો જ સંસારના કર્મો પોતે ભોગવે છે.
આપણે જય એકલાને કીર્તાર એકલો, એકલા જીવોને એનો આધાર એકલો, એકલા રહીને બેલી અલખ જગાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના.
આ સંસારમાં તું એકલો આવ્યો છું, એકલો જવાનો છું, સુખ દુઃખ નો ભોગતા પણ તું એકલો છો, ક્યાંય ભ્રાંતિમાં રહીશ માં. જે સંબંધો છે એ સંબંધોને સંભાવે, જે પ્રમાણે ઉદયમાં છે તે પ્રકારે સ્વીકારી લેજે. આખું જગત કર્મના ખેલનું નાટક છે. જીવનો વિભાવ યોગ અને પુદગળનું સામર્થ્ય, એની ચમત્કારિક શક્તિ, આ બેનો ખેલ ચાલ્યા કરે છે. તું જોયા કરજે, ક્યારે દ્વેષ પણ કરીશ ના, નહીં તો એમ થાય કે હું એકલો જ છું, બળી મરો તમે બધા, નહીં તો દ્વેષ આવી ગયો, સ્વાર્થ આવી ગયો, નહીં. સંભાવ, જેમ છે તેમ વસ્તુનો સ્વીકાર, સંયોગોનો સ્વીકાર, આ પહેલી શરત. સંયોગોને બદલવાનો પ્રયત્ન કરમાં, તું બદલાઈ જા એ શક્ય છે, ઓલું શક્ય નથી. કારણ કે પૂર્વે બંધાયેલા છે અને અનંત જીવોના યોગથી બંધાયેલા છે. હવે તું શું દુનિયાને બદલવા નીકળો છો? આ દુનિયા એક તારા વિભાવનું પણ પરિણામ નથી, અનંતા જીવોનો વિભાવ અને અનંતા અનંત પૂદગલ પરમાણુઓનો આ ખેલ, એનું સામર્થ્ય, એનાથી બનેલું આ વિશ્વ ચિત્ર વિચિત્રતાથી ભરપૂર છે. તારી કલ્પના પ્રમાણે કઈ ચાલી શકે એમ નથી. આ ફિલ્મ લેવાઈ ગઈ છે, અત્યારે તો પડદા ઉપર જોવાનું જ કામ છે. પડદા ઉપર ફિલ્મ જોવાય ત્યારે વિકલ્પ ન કરવા કે ઘોડો અટકી જાય તો સારું, એ અટકવાનો નથી. કારણ કે ફિલ્મ લીધી ત્યારે દોડતો હતો. આપણે ફિલ્મ જોવા જાય ત્યારે એમ થાય કે હમણાં ઓલાને પકડી લેશે, એના કરતા અટકી જાય તો સારું, હમણાં ઓલો આવી જાય તો સારું. પણ એ કઈ થાય નહીં, આપણી કલ્પના પ્રમાણે સિનેમા ન હાલે. સિનેમા જેમ ઉતરી હોય ને એમ જ હાલે. એટલે એના રીલ ની અંદર હોય કે ઓલાને મારી નાખવાનો હોય તો એ મરી જ જાય. એમ આ જગતની અંદરના દ્રશ્યો એક પછી એક આવ્યા કરે છે, અને આ જે વિકલ્પ કરે છે કે આમ ન થાય તો સારું, આમ ન થાય તો આમ સારું, હું જઈને અટકાવી દઉં, આડો હાથ રાખી દઉં. અરે તું ઉભો થઈને પડદા આડો હાથ રાખ તો સિનેમા બંધ ન થાય, મૂર્ખ. સમજી લે, આ રોલ ઉતરી ગયા છે, આ રોલ ઉતરી ગયા છે, એ લગાવી દીધા છે બધા. અને આ તો કોન્સ્ટન્ટ ચેનલ છે 24 કલાકની, આ તો બધી આપણે હમણાં સુધી જ્ઞાનીઓ કે છે, આ ચેનલ તો શરૂ થઈ ગઈ છે, આમાં બધી ચેનલ આવી જાય, એટીએન ની આવી જાય, જી ટીવી ની આવી જાય, આ બધી ચેનલો ચાલુ છે. તને એમ છે કે આ બરોબર નથી, બીજી શરૂ કરી દઉં, તો બીજી શરૂ કરતો એમાં એ જ આવે કે લે અહીંથી છૂટું, હવે વયો જાઉં જરાક થોડાથી બહાર, થાયકો હવે તો આ ઘરથી આ ધંધાથી, તો અહીંયા ચેનલ તો એ જ હાલે, કારણ કે તું જાસ તો તારા કર્મના વેપારને સાથે લઈને જાસ, તારા મનોવેપારને સાથે લઈને જાસ. એક ચેનલ બંધ થાય છે અને બીજી શરૂ થાય છે, તારી દશા તો ઈ નહી છે. આ ફૂટેલાનું ભાગ્ય ફૂટેલું, એ જ્યાં જ્યાં અહીંયા કર્મ ભેગા એના આવે જ છે, એવા જગતના આપણે જીવ કર્મનું પોટલું માથે લઈને સુખની શોધમાં નીકળ્યા છે. ભલા માણા, તું રાગ દ્વેષના પોટલા નીચે ઉતાર, કર્મનો ક્ષય કર, અને તારા ફિલ્મમાંથી તું નીકળી જા. ફિલ્મ બદલાવવાનો પ્રયત્ન કરમાં. જગત અનાદિ છે, પ્રભાથી અનાદિ છે, એના રોલ તો ઉતરા જ કરશે, ઇન્સ્ટન્ટ છે, અત્યારે ઉતારો કે તરત જ જોવા મળે. તું નીકળી જાય એમાંથી, દેખવું નહીં ને દાજવું નહીં. સિનેમામાં કોઈ એવું દ્રશ્ય આવે અને જોઈ તો આપણને કરુણા આવે, ક્રોધ આવે, કઈ પણ પ્રકારના બીજા ભાવ આવે, રાગ ભાવ આવે, પ્રીતિ ભાવ આવે, વિકાર ભાવ આવે, પણ જે જોતો નથી એને એને કઈ ભાવ આવે? કઈ નહીં. ભલે ને બીભત્સ દ્રશ્ય હોય કે ગમે તેવા હોય, જોયું હોય એને વિકાર થાય ને, ન જોઈએ તો. એમ તું તારી જાતે આ સંસારના ચિત્રપટમાંથી તારી જાતને ખેંચી લે પ્રભુ. જ્ઞાની પુરુષ કહે છે કે ભાઈ, આ દેહાધ્યાસને છોડી દે, આ જ ધર્મનો મર્મ છે. આત્માનું સ્વસ્વભાવમાં વર્તવું તે ધર્મ છે, અને વિભાવમાં વર્તવું તે અધર્મ છે. આ મર્મ કેવો, દેહાધ્યાસનો આધાર છે. એટલે પરમ કૃપાળુ દેવે ઉપાયમાં કીધો, દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ. આ મોક્ષની વાતમાં કે પ્રભુ મોક્ષ ક્યારે થાય? તો ફરીથી દેહ ધારણ કરવા પણ ન રહે એવી રીતે દેહનો ત્યાગ કર, એવો દેહનો વિયોગ કર. અત્યાર સુધી વિયોગ કર્યો છે, પણ એક દેહ છોડતા પહેલા બીજા દેહની વ્યવસ્થા કરી છે. અને ઘર છોડતા પહેલા બીજે એડવાન્સ બુકિંગ હોટલનું કરેલું, પછી જ જાય છે. અહીંથી બુકિંગ ન હોય તો આપણે જવું નથી, કે હેરાન થાય. બુકિંગ તો કરાવી લેવું બરોબર છે, ધર્મશાળાના બુકિંગ, હોટલના બુકિંગ, કોઈ સગા સંબંધીને જાણ કરી દીધું છે, કોઈ તેડવા આવે એની વ્યવસ્થા કરી લીધી છે, કાંઈ વાંધો નહીં. બધી જ જગ્યાએ ઓફિસના માણસો આવી જશે, કાર આવી જશે, આપણી બધી જ ઉતારાની વ્યવસ્થા છે, એટલે ઘરેથી નીકળવામાં આનંદથી જાય છે. એમ આ જીવ આ દેહ છોડે છે, આ ઘર છોડે છે, બીજા ઘરના બુકિંગ કરીને છોડે છે. આયુ કર્મ બાંધીને, એક ભવનું આયુષ્ય બાંધીને જ આ જીવ આ દેહ છોડે છે. જ્ઞાની કહે છે, એવી તું કરામત કર કે આ દેહ છોડ્યા પછી બીજા દેહનો કોઈ બંધ તને પડે નહીં. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. આ દેહાધ્યાસ, દેહ પ્રત્યેની પ્રીતિ, આ કર્મ દેહથી ભોગવાય છે. ઉલટાનું, દેહ તો એ નિમિત્ત થઈ ગયો કે કર્મ ભોગવાય છે, તને સુખ દુઃખ આપે છે. આ દેહ ન હોય તો કર્મ ભોગવાય કેવી રીતે? તો એ દેહ પ્રત્યે પ્રીતિ કર્મા ભાઈ, પ્રીતિ કર્મા. સુખ તો થોડુંક ભોગવાય છે, બાકી વિશેષે કરીને તો અસુખ જ ભોગવાય છે. અશાતાનો ઉદય છે, અંતરદાહ સતત પ્રજ્વલિત છે. માટે દેહાધ્યાસ આ એક મર્મ કૃપાળુ દેવ એક શબ્દ આપી દેવ, દેહાધ્યાસને છો. ધર્મનો મર્મ આ છે.
એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ.
એ જ ધર્મથી મોક્ષ છે અને તું જ મોક્ષ સ્વરૂપ છો, અર્થાત શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. તું અનંત જ્ઞાન, દર્શન તથા અવ્યાબાદ સુખ સ્વરૂપ છો. જ્ઞાની કે છે કે સંસારમાં ધર્મો કોને કીએ, અધોગતિમાં જતા જીવને રોકે. આ મનુષ્ય ગતિમાં આવ્યો છે, હવે તિર્યંચમાં ને નારકીમાં તો ન જાય, એવા પરિણામ તો ન કરે. તો ધર્મની આ એક તાકાત મોક્ષ અપાવે, પણ એક બીજી તાકાત જડમંદ અધોગતિ જન્મ જશે. કૃપાળુ દેવે ભક્તિના ઉપદેશના પદની અંદર ફરમાયું કે જિનેશ્વરની ભક્તિ કરવાથી એટલું તો થશે કે અધોગતિ રોકાઈ જશે તારી. જે ધર્મ સંસારને પરીક્ષણ કરવામાં સૌથી ઉત્તમ હોય અને નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય તે જ ધર્મ ઉત્તમ, તે જ બળવાન ધર્મ. મહાત્મા ગાંધીએ આફ્રિકાથી કૃપાળુદેવને 27 પ્રશ્નો લખેલા, એમાંનો એક પ્રશ્ન કે શ્રીમદ રાજચંદ્રજીને લખે છે કે રાયચંદભાઈ ઉત્તમ ધર્મ કયો, બળવાન ધર્મ કયો? કૃપાળુદેવે એમ ના કીધું કે જૈન ધર્મ, મારા ગચ્છનો ધર્મ, મારા મતનો ધર્મ, અમારી પાસે જ સાચું સત્ય છે, એવું એને ન કીધું. એને તો ગાંધીજીને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું કે જે ધર્મ સંસાર પરીક્ષણ કરવામાં સૌથી ઉત્તમ હોય, તારો સંસાર કાપી નાખે, ભવનો છેદ કરે અને નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવે, સંસારનો ઉચ્છેદન કરે અને સ્વભાવમાં સ્થિતિ કરે. જો સ્થિતિ ન હોય તો પાછો સંસારમાં જીવ ચાલ્યો જાય, નવો સંસાર ઉભો કરે, એક તોડે ને બીજો છોડે. એને શ્રી સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. ધર્મનું આ સ્વરૂપ છે અને મોક્ષનું સ્વરૂપ સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી. આત્મા જેવો તીર્થંકર પરમાત્માએ જેવો ભાસ્યો છે, જોયો છે, જાણ્યો છે, દેખ્યો છે, અનુભવ્યો છે, એવા જ આત્મ સ્વરૂપે જીવની સ્થિતિ સર્વ વિભાવથી સર્વ આભાસથી રહિત. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, ભાવકર્મ દ્રવ્ય કર્મ અને નો કર્મથી રહિત, અકષાયી ભાવ યુક્ત એવો જેને કહીએ એવો આત્મા, તે મોક્ષ છે. અહીંયા કહે છે કે આવું અવ્યાબાદ સ્વરૂપ તું છો. સંપૂર્ણ જ્ઞાનીને એનો આત્મા અવ્યાબાદ છે. જ્ઞાનીને પછી દુઃખ હોય, એની વેદના હોય, પણ એના જ્ઞાનને બાધા ન કરે, તેથી એનું જ્ઞાન પણ બાધા પામતું નથી. એને મ્લાન થાય જ્ઞાનીને, વૃદ્ધતા આવે, બધું જ હોય, પણ એનું જે સ્વરૂપ છે પરમ કૃપાળુ દેવે જિંદગીના અંતમાં છેલ્લા 8 દિવસો બાકી છે ત્યારે લખ્યું છે કે આ પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો છે, શરીર થાકી ગયું છે, 96 રણ સંપ્રાપ્ત થયું છે, કર્મનો બોજો લઈને જેટલો વેદી લેવાય એટલો ઉતાવળે વેદી લેવા માટે પ્રગટના કરતા આ દેહ હવે થાકી ગયો છે, છતાં એણે મુમુક્ષુને ઓળખાણ આપી છે. પરંતુ જે સ્વરૂપ છે તે અન્યથા થતું, જે અમારું અખંડ અવ્યાબાદ સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. વેદનાના સમયની અંદર પણ જ્ઞાનીનો સંભાવ અબાધ છે, એની સમતા અબાધ છે. કારણ કે વેદના એ કાયાને દુઃખ આપી શકે છે, એના જ્ઞાન ભાવને અંતરાય આપી શકતી નથી. આવું સ્વરૂપ છે સંપૂર્ણ જ્ઞાનીને આત્મા અબાધ છે. તેના અનુભવમાં કોઈ પણ કર્મથી આવરણ બાધા નથી, અંતરાય નથી, તેને સર્વથી અબાધપણું જ છે. સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું અબાધપણું એવું જ્ઞાનીનું સ્વરૂપ છે. કોઈ પણ પ્રકારના આવરણ રહિત પરમ શુદ્ધ સ્વરૂપ એ જ્ઞાનીનું ઓળખાણ છે. કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન તે મોક્ષનું સ્વરૂપ છે. અને અનંત છે આ એનું જ્ઞાન, એનું દર્શન અને એનું અવ્યાબાધપણું. અનંત છે, અંતહીન, બેહદ, અમર્યાદ, જેનો છેડો ન આવે, જેનો પાર ન પામી શકાય અને જેને માપી ન શકાય. આવા શબ્દોથી હવે કૃપાળુદેવ આ ચૈતન્યનો દ્રવ્યાનો યોગની અંદર આત્માની જે સ્થિતિ છે કે એકવાર દેહાધ્યાસ ગયો પછી તો તું તારા ચેતનને જો, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. અરે જે ધર્મની અમે તને વાત કરી એ જ ધર્મથી મોક્ષ છે, એ ધર્મની આરાધના કરવાથી જ મોક્ષ છે. અને તું છો મોક્ષ સ્વરૂપ, તું ને મોક્ષ ક્યાં બે જુદા હતા? કઈ ધર્મની આરાધના કરવાથી પાછું ફળ લેવા માટે અહીંયા ટોકન મળે, કૂપન મળે અને પાછું જાઓ અહીંયા જઈને લઈ આવજો, હવે મોક્ષ ત્યાંથી મળશે. આ બારીએથી તો માત્ર મોક્ષની ચીઠી ફાટે છે. અને અહીંયા તમે આ બધું કર્યું છે, ધર્મ આચર્યો છે, એનું પ્રમાણપત્ર લઈ આવો, એટલે પાછા કોઈ બેઠો એજન્ટ એનું પ્રમાણપત્ર આપે કે આ ભાઈ આ બધો ધર્મ આચર્યો છે, એટલે પછી અહીંયા જાય એની ચીઠી ફાટે કે ના ભાઈ હવે એને મોક્ષ મળે, એનો કોટા મંજૂર થાય છે, એટલે ત્રીજી બારીએ જઈને હવે લઈ લેજો. જગતમાં આવું છે સ્વરૂપ ધર્મનું. પાદરીની ચિઠ્ઠી વિના સ્વર્ગમાં પ્રવેશ ન મળે. અરે આવા આવા કેટલી કેટલી પ્રકારની વિચિત્રતાઓ, અંધશ્રદ્ધાઓથી ભરેલો ધર્મ, એમાં આ વિશુદ્ધ વિતરાગ ધર્મ આપણને પ્રાપ્ત થયો છે. વિતરાગ એ વિજ્ઞાનનો માર્ગ મળ્યો છે, સર્વજ્ઞ અને તીર્થંકરનો માર્ગ મળ્યો છે, જેમાં કોઈ દલાલની કોઈ મધ્યસ્થીની જરૂર નથી. તું છો મોક્ષ સ્વરૂપ. ભાઈ, જે મોક્ષની વાત છે એ તું જ થો, તારું પદ જ મોક્ષ છે. પણ આવરણને કારણે ભાસતું નથી. જા, તું તો કેવો છો? અનંત દર્શન જ્ઞાન તું. પ્રભુ હું મોક્ષ સ્વરૂપ. શિષ્ય અત્યાર સુધી તો મને એમ હતું કે મોક્ષ લેવા મારે જવું છે, એટલે મોક્ષ ક્યાંક બીજે જ છે. એટલે મોક્ષની શોધ માટે થઈને હું તો ચારે બાજુ ફરતો હતો કે મોક્ષ ક્યાં મળે, મોક્ષ ક્યાં મળે. યુનિવર્સિટીમાં મળે, દાણા બજારમાં મળે, કોઈ ઝવેરી બજારમાં મળે. આ મોક્ષ કઈ વસ્તુ હશે, કેવો પદાર્થ હશે? આને કહે છે તું છો મોક્ષ સ્વરૂપ. અજ્ઞાન દશામાં તું દેહ સ્વરૂપ છો, જ્ઞાન દશામાં તું મોક્ષ સ્વરૂપ છો. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ. આ તારું સ્વરૂપ તો હવે કોઈથી બાધા પામે એવું નથી, કોઈથી અંતરાય પામે એવું નથી. એવી તો તારી અદભુત અચિંત્ય સામર્થ્ય શક્તિ છે. હવે જગતનો કોઈ પદાર્થ તારા સ્વરૂપને આવરણ કરી શકે એવો રહ્યો નથી. આવી અનંત વીર્યવાન, અનંત શક્તિના નિદાન એવો તો તારું જ્ઞાન દર્શન અનંત છે. જો એ પૂર્ણતા એ પ્રગટે તો તું જ મોક્ષ સ્વરૂપ છો. સમવસણમાં બિરાજમાન પરમાત્મા એ મોક્ષ સ્વરૂપ આત્મા છે. મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. કૃપાળુ દેવે તો અદભુત વાત મૂકી છે. એમણે તો મોક્ષ, મૂર્તિમાન મોક્ષ, મોક્ષને મૂર્તિમાન જોવો છે, સત્પુરુષ છે.
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કે તેલું કર વિચાર તો પામ.
તું દેહાદિક સર્વ પદાર્થથી જુદો છો, કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી તેમ કોઈ તેમાં ભળતું નથી. દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છો. અશુદ્ધિ તો અંદર કંઈક ભળે તો અશુદ્ધિ આવે ને, તો નથી તું કોઈમાં ભળતો, નથી કોઈ તારામાં ભળતું, માટે તું શુદ્ધ છો. બોધ સ્વરૂપ છો, ચૈતન્ય પ્રદેશાત્મક છો. સ્વયં જ્યોતિ એટલે કોઈ પણ તને પ્રકાશતું નથી, કોઈ પણ તને પ્રકાશતું નથી. સ્વભાવે જ તું પ્રકાશ સ્વરૂપ છો અને અવ્યાબાદ સુખનું ધામ છો. બીજું કેટલું કહીએ ભાઈ, અથવા ઘણું શું કહેવું? ટૂંકામાં એટલું જ કહીએ છીએ કે જો વિચાર કર તો તે પદને પામીશ. આ મર્મની ગાથાઓ ચાલે છે. એ મર્મની ગાથામાં, આ ગાથાની અંદર પણ એક જબરદસ્ત સૂત્ર આ કાળનું આ પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી આપી દીધું છે. અધ્યાત્મ જગતમાં શ્રીમદ રાજચંદ્ર એની એક ઓળખ ઉભી થઈ ગઈ છે. કર વિચાર તો પામ. હાઈલા જતા હો અને મોટું બોર્ડ જોવા મળે કે કર વિચાર તો પામ, ખ્યાલ આવે શ્રીમદ રાજચંદ્ર. જેમ ઓનલી વિમલ એટલે ઓલા અંબાણી યાદ આવે. એવા જગતમાં અનેક સૂત્રો છે. નિષ્કામ કર્મયોગ, અનાસક્ત કર્મયોગ ભગવાન કૃષ્ણનો આખો સૂત્ર, એવા દરેકના. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જગદગુરુ શંકરાચાર્ય. આપણે આમ નામ શબ્દ કહી દે એને ખબર ન હોય કોણે ક્યાં થઈ ગયા, ક્યાં થઈ ગયા, ક્યારે જૈનમાં કેટલું રહ્યા, કઈ ખબર ન હોય તો કે આ વાક્ય જગદગુરુ શંકરાચાર્ય. એમ કર વિચારતો પામ. અધ્યાત્મ જગતની અંદર જ્યાં જ્યાં આવા આત્માર્થી જીવો છે એને જ્યાં સૂત્ર જેવું ખ્યાલ આવે કે ઓહો, આ મારા પરમ કૃપાળુ ગુરુદેવ શ્રીમદ રાજચંદ્રજીનું વચન છે. કર વિચારતો પામ, એવો લબ્ધિ યોગ આની અંદર છે. એવું સાધનાનું એક અદભુત સૂત્ર છે. જેવો કાળ, જેવો યુગ એવો જોગી, યુગ એવો યોગી. આ કાળની અંદર જગતના જીવોને વિચારણા જે છે એ જ એને ભમાવે છે. કારણ કે આ કાળનું એક લક્ષણ જીવમાં મનોવ્યાપાર અધિકાધિક છે, કાય વ્યાપાર ઓછો છે. હવે તો શરીરનો કોઈ શ્રમ રહ્યો નથી અને રહેશે પણ નહીં. ઓફિસની પણ જરૂર નહીં પડે. કોમ્પ્યુટર સિસ્ટમ થયું, મુંબઈની અંદર કહ્યું કે 400-500 બ્રોકરોની ઓફિસ વેચાવશે, કારણ કે ઘરે બેઠા બેઠા હવે ટેબલ ઉપરના કોમ્પ્યુટરથી આખી દુનિયા સાથે વેપાર થઈ શકે. તો હવે કરોડની પાઘડી લઈને ઓફિસ રાખવાની શું જરૂર છે? અને રોજની ગાડી અને પેટ્રોલ બારી અને 2 કલાક જવાના અને 2 કલાક આવવાના એવું ફોર્ટમાં જવાની જરૂર શું છે? પોતાના ઘરની અંદર બેઠા બેઠા ઓટીસી એક્સચેન્જની અંદર કરોડો રૂપિયાના સોદા થાય છે, એવું જગતના બધા વેપારમાં બની ગયું છે. પ્રત્યેક વેપારની અંદર હવે જરૂર નથી. પેલા તો કંઈક ધંધો કરવો હોય એટલે ખંભે થેલો નાખીને નીકળે, દેશાવર જાય, આજે આ ગામ જાઉં છું, કાલે તે ગામ જાઉં છું, માલ વેચવાય જાય, લેવાય જાય અને ઉઘરાણી કરવાય જાય. આવા ધોળા ધક્કીમાંથી નવરો નહોતો થતો. કાળ બદલાઈ ગયો, પૂતગઢનું સામ્રાજ્ય વધી ગયું. હવે એ વિચાર યુક્તિ પ્રયુક્તિ ને એટલા બધા સાધન મોર્ડન ઘરમાં બેઠો બેઠો આખી દુનિયાને નચાવી નાખે. એક કેબિનમાં બેઠો બેઠો અંતરિક્ષના યાનની અંદર કોઈ વાંધો આવ્યો કે એનો હાથ કામ નથી કરતો, એનો કેમેરો કામ નથી કરતો, તો અહીંયા બેઠો બેઠો વૈજ્ઞાનિક પોતાના ટેબલ ઉપર એની દુરસ્તી કરે છે. અને એવો પણ યુગ આવી ગયો છે કે આપણે આપણા ઘરમાં બેઠા હોય ને અમેરિકાનો ડોક્ટર આપણને તપાસે. આ કોઈ કલ્પનાની વાત નથી, આ વાસ્તવિકતા જગત ઉપર આવી ગઈ છે. આ પૂતગઢનું સામ્રાજ્ય છે અને એ તમને પ્રિસ્ક્રિપ્શન આપે અને બોલો તમે કહો મને આ તકલીફ થાય છે, એટલે સામે પૂછાય આ બધું થઈ જાય. અહીંયા બેઠા બેઠા જગતનો કોઈ પદાર્થ દૂર નથી. એવા જગતની અંદર આ વિચારણા એ મહાદોષ ઉત્પન્ન થઈ ગયો છે હવે. અને આ વિચારના સામર્થ્યથી જગતના જીવો મોક્ષને પણ પામી શકશે. જો આટલું સામર્થ્ય આ વિચારની અંદર છે, કારણ કે વિચારની પાછળ રહેલી બુદ્ધિ તત્વ એ ચેતન છે એવું જૈન દર્શન માને છે. એ કોઈ ઈશ્વરની કૃપાનું ફળ નથી, એ ચેતન તત્વ છે. એ જીવનું જે અનંત જ્ઞાન છે ને, પણ એનું વિપર્યય પરિણામ છે. જો એનો સ્વભાવ પરિણામમાં લેવામાં આવે તો આ જ વિચારથી પોતે મોક્ષ સ્વરૂપ થાય, આ જ વિચારથી પોતે સિદ્ધપદને પોતામાં લાવે. અને જો આટલું લાવી શકે છે તો આવા સિદ્ધના આત્માનું યોગબળ પોતાના જીવનની અંદર અવધારણ ન કરી શકે કે ઓલા હાજર હાજર આવવું જ જોઈ. આ કર વિચાર તો પામ સૂત્રની અંદર કૃપાળુદેવે કીધું કે આ પ્રત્યક્ષ છે આખા જગતના, અમે નહીં અનંતા જ્ઞાનીઓ તમને પ્રત્યક્ષ છે. વિચાર કરે એને વિચાર ન કરવો હોય એને તો હામો છે, એ પણ પરોક્ષ છે. હાજર હજુર બેઠો છે બિચારો 6.5 ફૂટનો, 180 કિલોનો રૂડો રૂપાળો, પણ એવો સદગુરુ વિચાર વિનાના જીવને પ્રત્યક્ષ કે પરોક્ષ? આત્મ અપેક્ષાએ પરોક્ષ. અનંત જ્ઞાનીઓ તને પ્રત્યક્ષ છે. આ વિચારનું સામર્થ્ય અદભુત આ કૃપાળુદેવનું. કર વિચાર તો પામ એ મંત્ર, સાધનાનું સૂત્ર, પરમાર્થ માર્ગનો મંત્ર, પણ એની અંદર વિચાર સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ કર્યા સિવાય વિચાર ઘણું કરીને ઉત્પન્ન થતો નથી. આત્મવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને આત્મવિચાર તે આત્મારૂપ પુરુષ વિના એ આત્મવિચાર ઉદ્ભવ થતો નથી. માટે તે આત્મારૂપ પુરુષની યથાર્થ પ્રતીતિ કરી, તેના બોધ વચનનું શ્રવણ કરી, તેનું યથાર્થ મનન ચિંતન અને અનુપ્રેક્ષા કરી અને તેનું યથાર્થપણે ગ્રહણ કરવાથી આ વિચારનું સામર્થ્ય જીવમાં પ્રગટે છે. વિચાર યોગ બની જાય છે અને જે યોગ જીવને સંસારના પરિભ્રમણનો છેદ કરાવી અને જીવને મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરાવે છે. કર વિચાર તો પામ, કારણ કે જે પ્રકારે જીવ વિચાર કરે તો વિચાર પ્રમાણે એ સમજતો જાય અને જે સમજે તે આચરે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે. આત્માર્થી જન એ આત્માર્થી જનનું સ્વરૂપ આ છે કે વિચારથી એને વસ્તુ સમજાય અને સમજાય એમાંથી યોગ્ય અયોગ્ય હેય ઉપાદેયનો વિવેક થાય અને એમાં યોગ્ય હોય આચરે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે આચરે, એ આચરવાનું શરૂ કરે છે. એક વિચાર યોગે જીવનની અંદર આખો મહત્વનું આ પરિબળ છે. આ પરિબળ પરમ કૃપાળુદેવે આ કાળની અંદર આ આત્મસિદ્ધિની અંદર એના છેલ્લા ઉપાય સુધર્મ અને મર્મના રૂપની અંદર આપણને આપ્યું છે. આ મર્મ આપ્યો છે જ્ઞાની પુરુષે આખો ધર્મનો મન. આવો મર્મને પ્રકાશિત કરનાર પુરુષ યુગો પછી આવે છે, યુગો પછી. એટલે જ એમણે કહ્યું કે ચોથા કાળમાં પણ આવા પુરુષનો પ્રાદુર્ભાવ સંભવિત નહોતો. ન બનવા યોગ એવો આ કાળે આ યોગ થયો છે જગતના જીવોને, ન બનવા યોગ એમણે પોતે કહ્યું છે. કે અમારી આત્માની અવસ્થા અને એની દશા જોતા અમે આ કાળમાં આ ક્ષેત્રે આવીએ એવી કોઈ સંભવિતતા નહોતી. પણ ગમે તે પ્રકારનું કોઈ નિયતિ એવી બને છે જગતની અંદર કે જેની પાછળ કોઈ તર્ક અનુમાન કામ કરી શકતું નથી, એવી એક નિયતિ છે. જરૂર એ નિયતિ કોઈ એવા ઉત્કૃષ્ટ જીવોના પુણ્યનું કારણ હશે કે અનંતા જીવોનું પુણ્યનું કારણ હશે કે શ્રીમદ રાજચંદ્ર જેવા પુરુષને મહાવીરનો માર્ગ 2000 વર્ષમાં જે લોપ થઈ ગયો છે એ લોપ થયેલા માર્ગને ફરીથી ઉદ્યોત કરી અને આ વિતરાગ માર્ગને સનાતન અને શાશ્વત રાખવો જ જોશે, અણીશુદ્ધ રાખવો છે. આ માટે એક પુરુષે એક આત્મા અહીંયા આવવાનું છે અને એ આત્મા ધરતી ઉપર આવ્યો, 33 વર્ષનું આયુષ્ય લઈને આવ્યો, કર્મના ભોગવટા સાથે આવ્યો અને જગતના જીવોને ધર્મ આપ્યો, ધર્મનો મર્મ. અહીંયા કહે છે અદભુત, સર્વને વિશે સુખનું કારણ એક એવો જીવ પદાર્થ છે. સુખ જેનાથી ભાસે છે તે જીવ છે, બાકીના કોઈ પદાર્થથી સુખનો અનુભવ થાય નહીં. કર વિચાર તો પામ, આત્મજ્ઞાન વિચારથી થાય છે, આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. જે જીવને વિચાર નહીં તેને છૂટવાનો આરો નહીં. જો વિચાર એટલે આપણા વિચારી કલ્પના છે, આપણા વિચારી અનુમાન છે, અહીંયા વિચાર એટલે જ્ઞાનીના બોધને આશ્રયીને જે વિચાર થાય તે વિચાર છે. વિચારણાથી જીવની ચિત્તવૃત્તિઓ અંદર સમાયેલી રહે છે. પૂદગલ પરમાણુ તેના પર્યાય આદિનું સૂક્ષ્મપણું વારંવાર વિચારાયાથી તેનું સ્વરૂપ સમજાય છે. આ પર્યાય, આ પૂદગલ ઘણાએ કહ્યું કે થોડું કઠિન જાય છે, સમજાતું નથી. અને એક વાત તમે કહો છો એ કે સમજાતી નથી અમને, બરોબર છે ભાઈ. આ વિષયનો આપણને અનુભવ ખરો, આ શાસ્ત્રનો અનુભવ ખરો, આ પુરુષનો પરિચય આપણે કર્યો, એની ભક્તિ ક્યારે કરી? નહીં સમજાય, અમુક વસ્તુ નહીં સમજાય. સમજાવવા માટે બધા જ પ્રયત્ન કરીએ અને સમજાવવાની પણ સમજાવનારની પણ મર્યાદા છે, એ પણ અત્યારે અજ્ઞાન દશામાં છે ને. આ જેટલો જ્ઞાનનો ક્ષયોપશમ છે અને આ પુરુષ પ્રત્યેની જેટલી ભક્તિ છે એટલી વાત સ્પષ્ટ થઈ શકશે. કૃપાળુ દેવે એનો માર્ગ બતાવ્યો છે કે ભાઈ જ્ઞાનીના વચન જેમ જેમ વિચારશો તેમ તેમ ચિત્તવૃત્તિ અંદર જશે અને અંદર જવાથી પર્યાય, પૂદગલ, પરમાણુ એનું સૂક્ષ્મપણું છે, આ બધું અત્યંત સૂક્ષ્મપણું વિચારની પકડથી જ પકડાય. એ સિવાય જગતના કોઈ ભૌતિક પદાર્થથી આ પકડાય નહીં. આપણે કે કેસેટ સાંભળીએ તો નહીં પકડાય, ચોપડી વાંચીએ તો નહીં પકડાય, પણ એ વાંચ્યા પછી વિચારણા જેવી થશે ને એટલે ક્લિક થશે, પ્રકાશ થશે કે આ વાત સમજાતી નહોતી, હવે બરોબર પકડાઈ ગઈ. ભલે કોઈને કહી નહીં શકીએ આપણે, પણ છતાં વાત પકડાઈ ગઈ, બેસી જાય અંદર, અંતઃકરણથી બેસી જાય. કર વિચાર તો પામ, પર્યાયનું સૂક્ષ્મપણું, પૂદગલનું આ વિચિત્રપણું, પરમાણુનું સૂક્ષ્મપણું આ વારંવાર વિચારાયાથી તેનું સ્વરૂપ સમજાય છે, વ્યાખ્યાનસારમાં ભગવાન કહે છે. અને તે પ્રકારે સમજાયાથી તેથી પણ સૂક્ષ્મ અરૂપી એવો આત્મા, આ તો પૂદગળથી પણ સૂક્ષ્મ છે, પર્યાયથી પણ સૂક્ષ્મ છે, એવો અરૂપી આત્મા, એવો જે આત્મા તે સંબંધી જાણવાનું કામ સહેલું થાય છે અને તેથી આત્મા પમાય છે. કર વિચાર તો પામ, આ શબ્દ પ્રયોગ જોયો એની અંદર, કર વિચાર તો પામ, કન્ટેમ્પલેટ ટુ રિયલાઇઝ ધાય સેલ્ફ, કન્ટેમ્પલેશન, અંતરની વિચારણા એને કન્ટેમ્પલેશન કહેવાય છે. ટુ રિયલાઇઝ ધાય સેલ્ફ, એવરીથિંગ એલ્સ કેન વેઇટ ઇન ધ વર્લ્ડ, સેલ્ફ રિયલાઇઝેશન કેન નોટ. જગતમાં બધી જ વસ્તુને આપણે પોસ્ટપોન કરી શકીએ, આત્મ સાક્ષાત્કારને મોકૂફ રાખવાનો, મુલતવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, જીવનમાં પહેલામાં પહેલી પ્રાયોરિટી એન્ડ ફર્સ્ટ એન્ડ લાસ્ટ, જીવનના છેલ્લો દેહ છૂટે ત્યારે પણ આત્મ સાક્ષાત્કારનું લક્ષ્ય જેના જીવનમાં છે એ કર વિચાર તો પામનું સૂત્ર છે. કર વિચાર, વિચારનું કરવું, કલ્પના નહીં. વિચાર યોગ સાધનાનો અદભુત મંત્ર છે, વિચાર વાયુ નહીં. સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, તેનું મનન, તેનું ચિંતન, તેની અનુપ્રેક્ષા, તેનું નિધિધ્યાસન અને તેનું ધ્યાન, યશો વિજયજી મહારાજ સાહેબે 151માં કહ્યું છે કે એ પરમાત્માનું ધ્યાન કરવાથી એવી લીનતા એની થાય કે ધ્યાતા ધ્યાન અને ધ્યેય એકરૂપ થઈ જાય. ધ્યાતા ધ્યાન અને ધ્યેય એકરૂપ થઈ જાય. એ જ જે વાત એ જ ભગવાન કુંદકુંદાચાર્યજીએ એમના એ જ દોહરાની અંદર સરસ રીતે શ્લોકમાં વ્યક્ત કરી છે.
હું પરતણો નહીં પરન મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાળે જીવ તે જ્ઞાતા બને.
આ જ્ઞાયક જીવ ખરો ત્રિકાળી, પણ અત્યારે જયારે ધ્યાન યોગની પ્રવૃત્તિમાં આવ્યો ત્યારે, અને એ ધ્યાન યોગ સત્પુરુષના વચનના બોધનો આશ્રય લીધો, અને ત્યારે કે જયારે પેલા પોતાની દશા પ્રગટાવી ત્યારે, દશા વિના ધ્યાન ન લાગે એની વાત કરી, અને ભગવાન એના છઠ્ઠા પદના બોધની સમાપ્તિનું વાત કરે છે.
નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં.
ઓહો, આ કરુણાસભર બોધ પૂરો થાય છે, પણ છેલ્લે એવું એક અડધું વાક્ય આ કૃપાળુએ જે કહ્યું છે, જીવની ચેતના ખળભળી ઉઠે છે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, જોજે ક્યાંય કહેતા નહીં કે આ તો શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે. ઈ કે છે હું ક્યાં કહું છું, આ મારો નિશ્ચય નહીં, સર્વે જ્ઞાનીનો નિશ્ચય છે, અને એમાંનો એક જ્ઞાની હું છું. આત્મસિદ્ધિનો માર્ગ, એનું મહાત્મ્ય એ કરતા પુરુષના મુખેથી સમજવું હોય તો બરોબર આ શબ્દોને ધારણા કરવી. નિશ્ચય અનંતા જ્ઞાનીઓએ મોક્ષ માર્ગને પામવા માટે અનેક પ્રકારના યુગોની આરાધના કર્યા પછી જે એક નિશ્ચય ઉપર, નિર્વિકલ્પ નિશ્ચય ઉપર આવ્યા, એ નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય. આ અમે જે આત્માના છ પદની દેશના આપી છે એમાં છ દર્શન પણ સમાય છે, અને સર્વે જ્ઞાની સર્વે કહેતા કોઈને બાકાત રાખ્યા. સર્વે શબ્દ છે, એનું મહત્વ સમજાવવું જોઈએ કે સર્વે જ્ઞાનીનો આવી અત્ર, અત્ર એટલે ક્યાં, આ આત્મસિદ્ધિમાં અત્ર સમાય, આવીને સમાય જાય છે. આ આત્મસિદ્ધિનું મહત્વ વેદાય. આ આત્મસિદ્ધિ કહેનાર પુરુષ કોણ, તો અનંતા જ્ઞાનીઓ. આ કોણે કહ્યું, એના ઉદ્ઘોષક તરીકે શ્રીમદ રાજચંદ્રજી થયા, પણ આ તો વિતરાગ વિજ્ઞાન છે. જિનેશ્વર વિતરાગ નિર્દિષ્ટ અને શ્રીમદ પરમ કૃપાળુ દેવ રાજચંદ્રજી વિરચિત આત્મસિદ્ધિ છે. આ દર્શન આપનાર તો અનંતા જ્ઞાનીઓ છે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી, આટલું કહીને ગુરુ સ્વયં સમાધિસ્થ થયા. વાણી યોગની અપ્રવૃત્તિ થઈ, સર્વે જ્ઞાનીઓનો નિશ્ચય અત્રે આવીને સમાય છે એમ કહીને સદગુરુ મૌનતા ધરીને સહજ સમાધિમાં સ્થિત થયા. અર્થાત વાણી યોગની અપ્રવૃત્તિ કરી, અપ્રવૃત્તિ કરી, જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે, તે ભાવ જેને વિશેથી નિવૃત્ત થયો છે, જેને વિશે સત સ્વરૂપ વર્તે છે, તે જ્ઞાનીનું સ્વરૂપ છે. 376 આવા જ્ઞાનીઓ, આવા સર્વ જ્ઞાનીઓ એનો અહીંયા નિશ્ચય આવ્યો. સમાધિ શ્રી જૈન આત્મ પરિણામની સ્વસ્થતાને સમાધિ કહે છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. અહીંયા સદગુરુએ આત્માની મુક્તિનો માર્ગ, છ પદનું સ્વરૂપ, એમાં પણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉપાય, એ ઉપાયનું વ્યવહારિક સ્વરૂપ સુધર્મ, અને એ ધર્મનો મર્મ એ સમજાવી અને એવો ઉપકાર કર્યો. અને અહીંયા ગુરુ કહે છે કે બીજું કહીએ કેટલું, એમ હવે તો બધા જ જે કંઈ જ્ઞાની પુરુષનો નિશ્ચય અહીંયા આવીને સમાઈ ગયો છે. હવે કંઈ કહેવા જેવું, શબ્દમાં કહી શકાય એવું કોઈ વસ્તુ શેષ નથી. એટલે જે પેલી એમણે પોતે પ્રતિજ્ઞા કરી હતી અગોપ્યની, એ અગોપ્યની પ્રતિજ્ઞા અહીંયા પૂરી થઈ કે ભાઈ હવે ગોપવવા જેવું કંઈ નથી અને બાકી કંઈ રહેતું નથી, હવે અમે અમારી વાણીની અદભુત તાકાત હોવા છતાંય એક શબ્દ હવે કહી શકીએ એમ નથી, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ, અને ગુરુ પોતાની સહજ સમાધિની અંદર સ્થિત થયા, વાણી યોગની અપ્રવૃત્તિ થઈ. આવો અદભુત માર્ગ, માર્ગના ઉપાય, માર્ગના ધર્મ, માર્ગનો મર્મ અને માર્ગનું મહાત્મ્ય આ પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિના પદમાં શિષ્યને કીધો, સંપૂર્ણ મોક્ષ માર્ગ ખુલ્લો કરી દીધો અને કહ્યું કે હે શિષ્ય, આ વસ્તુ સ્થિતિનું સ્વરૂપ છે, અનંતા જ્ઞાનીઓએ કહેલો આ માર્ગ છે, એમ કરીને ગુરુ પોતાની જે આત્મ સ્વરૂપ સ્થિતિ સહજ સાહજિક ત્યાં મૌનતા ધરી અને પોતાની સમાધિની અંદર સ્થિત થયા. જે મોક્ષ માર્ગ છે એ મોક્ષ સ્વરૂપ ગુરુ બની ગયા. ગુરુની ત્યારે સ્થિતિ મોક્ષ સ્વરૂપ સ્થિતિ થઈ, જે શિષ્યએ નજરો નજર જોઈ, ઓહો આ મોક્ષ સ્વરૂપ મારા સદગુરુની સ્થિતિ એ જોઈ. આ જીન મુદ્રા છે, જે જીન મુદ્રા પદ્માસનની મુદ્રા છે, જે કૃપાળુ દેવની આ બાજુ ડાબી બાજુની, ત્યાં એમણે કહ્યું છે આ જીન મુદ્રા છે. આ પદ્માસન મુદ્રામાં સર્વે તીર્થંકરો, સૌરે કેવડીઓ, સર્વે જ્ઞાનીઓ છેવટે અબદ્ધ અવસ્થાની અંદર એની બધી જ કર્મેન્દ્રિયો અબદ્ધ થઈ પદ્માસન અથવા તો આ પ્રકારની જીન મુદ્રા જેને આપણે કહીએ એની અંદર સ્થિત થયા છે. અને સ્થિત થઈને જગતને છેલ્લું એ કહ્યું કંઈ નથી. આ પ્રકારની અવસ્થાથી માર્ગનું સ્વરૂપ અહીંયા પૂરું થાય છે. હજુ આત્મસિદ્ધિ અંદર શિષ્ય પોતાનો કેવો પ્રતિભાવ આપે છે અને એની થોડી વાત આપણે વિશેષ સ્વાધ્યાયમાં કરીશું. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરે.